વચનામૃત અત્યારે આવે છે, પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત. જેના મુખ્ય મુદ્દા ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ, ભૂલા નહીં પડતા, ભ્રમાશો નહીં, જે જણાય છે એ ભ્રમજાળ છે, તમારા દેખાતા હોવા છતાંય તમારા નથી એવા તો અનેક તમારા થઈને મટી ગયા છે એ વાતને તમે કદી ભૂલતા નહીં, અને પરમાત્માના ધામને વિશે જાવા માટેના બે માર્ગ છે અને ધામના પણ બે સ્વરૂપ છે એવું સુંદર વચનામૃત, એને આપણે સમજવા પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સભા યાદ રાખજો, સંવત 1876ના પોષ સુધી 30મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ બાંધી હતી અને ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાની આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા અને એમ બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાર્તા કરી છે. સંતો પરસ્પર કીર્તન ગાતા હશે, હરિભક્તો પરસ્પર જ્ઞાન ગોષ્ઠી કરતા હશે, મારા છાના રાખ્યા, એ બધું બંધ કરો. મહારાજ કે તમે તો ઘણી બધી વાતો કરી, હવે અમારે કરવી છે કઈક. મહારાજ કે બધા ધ્યાન દઈને સાંભળો. એમ કહીને જાજીવાર સુધી તો નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા છે. બધાને બોલતા બંધ કરી દીધા ને પછી વાત શરૂ ન કરી. જાજીવાર સુધી મહારાજ આંખ વીંચી વિચારમાં ઊંડા ઉતરી ગયા. જોકે ભક્તો, ભગવાનને કાંઈ વિચારમાં ઊંડા ઉતરે ને પછી રજૂઆત થાય એવું કઈ હોતું નથી. પણ મહારાજ એવું કહેવા માગે છે કે જયારે અતિ મહત્વની વાત જયારે રિલે કરવાની હોય ત્યારે તરત તમારે ઘાનો કરી દેવો, વિચાર કરવો, આગળ પાછો બધો જ વિચાર કરવો કે આ જે વાત કરું છું એનું પરિણામ શું, આ વાતથી કોને કેટલો ફાયદો થશે, આ વાતથી કોને કેટલું નુકસાન થશે, આ વાત જીવાત્માના મોક્ષ કરતલ કેવી રીતે થાય તો મોક્ષ કરતલ બને, વગેરે વગેરે તમામ વિચાર મહારાજ આપણને કરાવવા માટે સ્વયં આંખ વીંચી ઘણી વાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેની વિશે અચળ નિષ્ઠા. બહુ સરસ વચનામૃત છે. હું વાત આવી, જે હરિભગતને ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, તમે ઘણી ફેરી કહો છો સ્વામી ભગવાન રાજી થાય એમ કરજો, આશીર્વાદ આપો ભગવાન રાજી થાય, લો આ રાજી પણ વચન મુતાવ્યું, આમ કરો પછી આશીર્વાદ માગવાની જરૂર પડશે અને એને ભગવાન કુરાજી થાય એવી કોઈ ઘટના જ ઘટશે નહીં, ભગવાન રાજી રાજી ને રાજી જ રહેશે. હવે તમે મને છો મંડી જ પડશો, અત્યાર સુધી ખબર નહોતી સમજાણું કે ભગવાન કેમ રાજી થતા છે. આ તો મુદ્દો હાથમાં આવી ગયો, કહો આટલું કરી લે ભગવાન રાજી. હવે બરાબર કટિબદ્ધ બની અને મહારાજની પ્રસન્નતાના સાધનો સાંભળજો. મહારાજ કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેની વિશે અચળ નિષ્ઠા, વર્ણાશ્રમનો ધર્મ એની વિશે અચળ નિષ્ઠા, માને પોતપોતાના ધર્મ, ગ્રહસ્થ અને ગ્રહસ્થના, ત્યાગીને ત્યાગીના, સ્ત્રી ભક્તો અને સ્ત્રી ભક્તોના, અને સધવાને સધવાના, વિધવાને વિધવાના, જેના જેના જે ધર્મો કીધા છે ઉપરાંત સામાન્ય ધર્મ બધાને પાળવાનો હોય વગેરે વગેરે જે વાત કરી એમાં અચળ નિષ્ઠા. એ અચળ નિષ્ઠા બહુ કઠણ છે. મહારાજ કે ગ્રહસ્થને થોડોક દેશકાળ આવે એટલે નિષ્ઠા, ધર્મ વિશે નિષ્ઠા બદલી જાય, ધન દોલત મળે એટલે નિષ્ઠા બદલી જાય. મહારાજ કે ગમે તેઓ દેશકાળ આવે તો લેશ માત્ર મળો ન પડે, ને ત્યાગી માટે તેવું લખ્યું, દેશ પ્રદેશ જાય ને કનક કામિનીનો જોગ થાય પણ લેશ માત્ર પોતે ધર્મમાં પીછેહઠ ન કરે ત્યારે નિષ્ઠા બંધાણે કહેવાય. તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા, આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. નતર વિષયના પ્રસંગ છે ને માણસને ધર્મ મર્યાદામાં મોળા પાડી દે. જોકે સભામાં વાત કીધા જેવી નહીં પણ હરિભગત કીધી હતી એટલે તમને કહું છું કે અમુક સાધુ કે આવતા અમને એની વિશે ઘણો બધો ભાવ, એને ખૂબ સાચવી બધું રાખીએ પણ ધીમે ધીમે કરતા એ પહેલી ફેરિયા અંતર બહુ સરસ હતા, બીજી ફેરિયા અંતર 50% પહોંચ્યા, ત્રીજી ફેરી 25% પહોંચ્યા, અને ચોથી ફેરી થાવ મૂકી દીધું કે મુંડન કરાવવું હતું. જોકે વાત માન્યમાં આવી નથી, મને તો નાણી જ નહોતી કે આવું તો ન જ બને. પણ પછી જે હરિભગતને ત્યાં આ ઘટના ઘટી અને જયારે કીધું ને ત્યારે એમ લાગ્યું ગજબ છે, વિષય તો માણસના ભૂખા કાઢી નાખે. એ કે મુંડન કરાવો, એટલે પેલા હરિભગત ને કીધું કે આપણે મુંડન કરાવવું છે. હરિભગત વાણંદને ગોતવા ગયો, પાછળ કે સ્વામી અહીંયા કોઈ જેન્ટ્સ વાણંદ નથી, બધા લેડીઝ છે, તો બોલાવતા હોય આપણું શું ખાઈ જવાની છે કે. અને કરાવ્યું, વિષયનો પ્રસંગ માણસને ક્યાંથી ક્યાં સુધી ઉપાડી જાય. ભગવાન સ્વામિનારાયણના શબ્દ કદી અન્યથા ન થાય. મહારાજે અંત્યના 33માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે બધાને માયા સ્પર્શ કરી જાય, પણ એક અમને, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ત્રણને માયા ન અડે. તોય પછી મહારાજ પાછું બોલી તો ગયા, વળી પાછો ટન માર્યો. મહારાજ કે એને પણ જો રૂપવાન નારીનો ખૂબ જોગ થાય ને ખૂબ માન મળે ને ખૂબ વિષયનો પ્રસંગ પડે તો આ સત્સંગમાં ઉતરતા ઉતરતો એના જેવા રહે કેમ, એમાં પણ શંકાને સ્થાન છે. વિશે માણસને કેટલો ફંગોળે કઈ નક્કી નહીં. એટલે કદી આમ ન માનવું મને કઈ ન થાય, એવું કદી ન માનવું. હા, એટલું જરૂર માનવું કે આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે ને એને આજ્ઞામાં જો રહીશ તો માયા મારું કઈ બગાડી શકવાની નથી, પણ મને કઈ ન થાય મારી સામર્થ્યથી તો માયા એને લોટપોટ કરી નાખે, એમાં કોઈ શંકાને સ્થાન. મહારાજ કે વર્ણાશ્રમ ધર્મની અતિશય દ્રઢતા, આત્મનિષ્ઠ ને અતિશય દ્રઢતા, બીજું વર્ણાશ્રમ ધર્મની, બીજી આત્મનિષ્ઠ ને અતિશય દ્રઢતા, તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થ વિશે અરુચિ, તથા ભગવાન વિશે મહાત્મ્ય છે તેવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધન કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. મહારાજ ક્યારેક આમ કાન પકડાવે, ક્યારેક આમ ફેરવીને કાન પકડાવે, પણ વાત એકની એક જ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ની ખૂબ દ્રઢતા કેળવે ત્યારે જ ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત થાય. મોક્ષનો મુદ્દો આખો અલગ છે, પ્રસન્નતાનો મુદ્દો આખો અલગ છે. રાજી પાછી ક્યારેક મહારાજ આપી દે, પણ મોજ જે છૂટવી જોઈએ એ તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જ્યારે દ્રઢ કરે ત્યારે જ છૂટે, ભગવાન ત્યારે સંપૂર્ણતા રાજી થાય. શબ્દ મહારાજ અલગ કર્યા, આત્મનિષ્ઠારૂપી જ્ઞાન સમજવાનું. પેલો ધર્મ બતાવ્યો, બીજું આત્મનિષ્ઠારૂપી જ્ઞાન. પંચવર્તમાન ત્યાગીના ગૃહિના એને પોતપોતાના ધર્મોને દ્રઢ કરીને પાળવા. ધર્મની પાળ્યાની ફળશ્રુતિ શું? તો કે અતિ દ્રઢ બ્રહ્મચર્ય એનું સિદ્ધ થાય, ધર્મ પાળ્યાની ટોપ લેવલ અથવા તો ફળશ્રુતિ છે. આત્મનિષ્ઠાની પક્વ દિશા કોને કહેવાય? તો કે પક્વ દિશા એવી કહેવાય કે દેહના સુખ દુઃખે કરીને તો ન ડોલે, પણ જગત આખું ડોલી જાય પોઝિશન થાય તો પણ ભગવાનના સ્વરૂપમાં સંશય ન થાય, એ આત્મરૂપ બન્યો, આત્મનિષ્ઠાની પૂર્ણતા છે, એની ફળશ્રુતિ છે. પછી વૈરાગ્યની ફળશ્રુતિ શું? તો કે જગત આખાના સુખોનો ઢગલા થઈ જાય તો અમે લેશ માત્ર લેવાય ને, એ વૈરાગ્યની ફળશ્રુતિ છે. ભક્તિની ફળશ્રુતિ શું? તો ભક્તિની ફળશ્રુતિ એ છે, ભગવાનમાં જેવો પ્રેમ છે એવો જગતમાં ક્યાંય કદી ન બંધાય, એ ભક્તિની ફળશ્રુતિ છે. એ ચારે જયારે સિદ્ધ થાય ત્યારે પછી એને પ્રસન્નતા માગવી પડતી નથી, એને પ્રસન્નતા બહુ સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. અને એ તો હકીકત છે ને, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચાર જેને પ્રાપ્ત થાય એનો જીવ કેવો સમૃદ્ધ થઈ જાય. હે મહારાજે જીવ સમૃદ્ધ થાય છે એની નિશાની બતાવી. મહારાજે મધ્યના 63માં વચનામૃતમાં કીધું, મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામે એને પછી ભૂંડું સ્વપ્નુંય ન આવે. એટલે આવો સમૃદ્ધ જીવ થઈ જાય એના પર ભગવાન પ્રસન્ન ન થાય. આ લોકમાં તમે જુઓ ને, લોકો જે સમૃદ્ધ થાય એને બધા હેત નથી કરતા. હે એક દાડો બિચારો ઘેરાવન તો બોલાવતો ન હોય, પણ એને 10-20 કરોડ નો ફાયદો ક્યાંકથી થઈ જાય અને બંગલો ને ગાડી ને આંતે થઈ જાય, એટલે આડોશી પાડોશી બધા બોલાવતા થઈ જાય. મગનભાઈ અરે એને અરે તમારો બહુ નિકટ નો સંબંધ, એમ કીધું નો થયો રૂપિયા આવ્યા તેધું નો. આલોકની સમૃદ્ધિ આવે, આલોકની સમૃદ્ધિ આવે તો બધા એના પર જો રાજી થવા માંડે તો આધ્યાત્મિક સમૃદ્ધિ જેની પાસે આવે એના પર તો ભગવાનની પ્રસન્નતા થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ, અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમયમાં આપણા સત્સંગમાં કેટલાક છે, અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વે ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. મારે કેવું સરસ બોલ્યા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારે હોય એવા એકાંતિક આપણા સંપ્રદાયમાં કેટલાક છે. કેટલાક છે એના બદલે એનો મતલબ ઘણા બધા છે. અને તે દાડે તો એમ નહીં, આજે પણ એવા ભગવાનના એકાંતિક ભક્તો ઘણાક છે. ગોતતા આવડે તો આજે પણ ભગવાનના એકાંતિક ભક્તો આ સમુદાયમાં ન હોય એવું બની શકે નહીં. ભૂમંડળ કદી પણ એકાંતિક સંત અને એકાંતિક ભક્ત વિનાનું રહી ન શકે. મહારાજે વડતાલના 19માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે જ્યારે જ્યારે અવતાર થાય, જ્યારે જ્યારે મનુષ્ય દેહ મળે, ત્યારે ત્યારે હોય હોય ને હોય જ, એમ અવશ્ય એવું હોય. આપણે પાછું એવું પાધી ને, એક ભગતે એક પ્રશ્ન પૂછ્યો હતો, એકાંતિક હોય ઓળખાય કેમ? કહો કેમ કે ઓળખવા? એનો મતલબ એવો થયો કે હજી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. એને ઓળખવાને ક્યાં છે? આ શું છે? બધું આ શું મળ્યું છે? હે, આ જ એકાંતિક છે. એકાંતિક ને કઈ નવી વસ્તુ એના જન્મમાં એવું કઈ નથી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આવી મોસમમાં આવી વસ્તે અને આ આ દિવાળીની સિઝનમાં બાર બાર દાડા સુધી ઊંધા ગોઠિયા નાખીને બાર બાર 14-14 કલાક સુધી બેહે, એ એકાંતિક જ હોય. ને એકાંતિક ન હોય તો એકાંતિક થવાનો, કદાચ ન હોય તો એ થવાનો. માટે એની કોઈની એકાંતિકની અટકળ માનશો તેમાં ફેલ નહીં જાઓ. માનો કે એમ એસ સર્જન હોય ને એને ડોક્ટર કહી બરાબર છે, ડોક્ટર જ છે ને કહી શકાય, પણ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધો ને એને તમે ડોક્ટર કહો ને તોય કાંઈ વાંધો નથી, આજ ને કાલ થવાનું, સમજાય? એમ આ સભાની અંદર એકાંતિક જ છે ને કદાચ નહીં હોય તો એ થવાના છે. એમ થવું હોય ને અહીં બેહે જ નહીં. કદાચ વચિંત આવી છેડાવે મનમાં એમ કે હાલો સમય ઉત્સવ છે, મજા આવશે, જલસો આવશે, અને કદાચ ઘડીક બેહે 10-15 મિનિટ પછી મનમાં એમ થાય ત્યારે હવે પાંચમ તો વહી ગઈ, આ છઠ થઈ ગઈ, ફેક્ટરી ક્યારે ચાલુ કરશું? તો ભલે લ્યો સ્વામી, હવે તમે જઈએ પોર આવશું કે પાછી બીર પૂરવા. અણ તો ઘણું ગમે છે પણ હવે બધું શેડ્યુલ એવું ગોઠવાઈ ગયું એટલે આવણ જવું પડશે, પોર આવશું. એવા 10-10 વર્ષથી વાયદા આપી આપીને વહી જાય છે. બોલો, પોર આવશું, પોર આવશું, પોર આવશું, ખબર નહીં એનું કીધી પોર થાય. લો, એમને એન્ટ્રી થઈ શકે. મહારાજ બહુ સરસ વાત કરી રહ્યા છે. મહારાજ કે આજે સત્સંગમાં કેટલાક છે, માને ઘણા છે એકાંતિક, કે જેના પ્રસંગ થકી પરમાત્મા સુધી પહોંચી શકાય એમ છે. હવે મહારાજ એકાંતિક પણ સિદ્ધ તો સમ્યક બની શકે, અને એકાંતિકની મુખ્ય નિશાની મહારાજ આપે છે, અથવા તો એકાંતિક જેને થવું હોય એને લાઈન બતાવે છે કે આ માર્ગે તમે હાલશો તો એકાંતિક થશો. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વે કરીને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. ભક્તો, આ ચિંતન વિષય જેવો છે, એમાં જેટલા તમે ઊંડા ઉતરો, જેટલા અંદર પ્રવેશ કરો, એટલા સુખની પ્રાપ્તિ થાય, એટલા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારે દ્રઢ થતા જાય. ભગવાનના ચિંતન વિનાનો વ્યક્તિ તો કદાચ જીવન જીવે છે તોય પણ કદી મોજ તો માણી જ ન શકે. માણસનું શરીર પ્રાપ્ત થયું એ હેતુ માટે જ થયું છે, કારણ કે ભેંસ ગાય પાડો બળદ હરણું હાથી કોઈ પણ ભગવાનનું ચિંતન કરી શકે તેમ હતા નહીં. કોઈ પણ ભગવાનનું ચિંતન કરી શકે તેમ હતા નહીં. બાકી તો માણસમાં પશુમાં જાજો ફેર દેખાતો નથી. તમે વિચારો, ખાલી ચિંતન કાઢી નાખો, ખાલી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને દડતા કાઢી નાખો, અને પછી માણસના જીવન અને પશુના જીવન હરખાવો, તમને એમ લાગશે કે આમાં બે ઇક્વલ છે. એ જાગે છે, ખાય છે, પીવે છે, હાલે છે, ચાલે છે, વિષય ભોગવે છે, અને માણસ પણ બસ એવું જ જીવન જીવે છે. ખાલી એટલો ફરક છે કે આને શિંગડું પૂછડું બે નથી દેખાતું, ઓલે દેખાય છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની દ્રઢતા ન હોય અને પરમાત્માનું ચિંતન ન હોય, ભગવાનના ચિંતનથી જ વ્યક્તિ મહાન પદને પામી શકે. જેટલા જેટલા પામ્યા છે બધાએ ભગવાનને હંભારી હંભારીને જ પામ્યા છે, જેટલા પામશે પણ ભગવાનને હંભારી હંભારીને જ પામશે. હંભાર્યા જેવા તે ભગવાન છે. આ જગતમાં મોટા થવા કેટલાક બહુ મથે છે, તૂટી મરે આખી જિંદગી તોય મોટી પ્રાપ્ત થતી નથી.
હાવ સાચું કહું, મોટ પ્રાપ્ત કર્યું હોય તો હાવ સરળમાં સરળ ઉપાય છે, અને એવી મોટ પ્રાપ્ત થશે દુનિયામાં કોઈ એને ઝુકાવી નહીં શકે. ભગવાનનું ચિંતન કરવા માટે મંડી પડો, જગતમાં એવી મોટ પ્રાપ્ત થશે એ મોટપણે કોઈ આંબી નહીં હગે આમ, અને હાવ મફતમાં, એક રૂપિયો ખર્ચો નહીં, બોલો એક રૂપિયાનો ખર્ચો નહીં, એટલી મોટે એટલી મોટપ એટલી મોટપ. મહાપુરુષ નહીં પણ બાપ થન બે છે ચિંતન કરનારો, બોલો. કારણ કે મહાપુરુષ તો રાગવાળો મુક્ત છે, આ તો રાગથી પાર એક કક્ષા સુધી પહોંચશે. પણ શરત કેટલી? ભગવાનનું ચિંતવન. અને યાદ રાખજો ભક્તો, હાલતા ચાલતા ખાતા પીતા બધી ક્રિયામાં ચિંતનનું અંગ પાડ્યું છે ને, તો તમે ભજનમાં બેસશો ને ત્યારે મહારાજ સાંભળશે. તમે એક એક ક્રિયામાં ન પાડ્યું, આખા વર્ગમાં બધા પ્રોક્ષી પીડીએ ભર્યા અને પરીક્ષામાં પેપર લખવા બેઠો, હવે હું લખે રાખ એમ, આખા દાડામાં લેશ માત્ર અનુસંધાન ભગવાન સંભાળવાનું રાખ્યું નથી, પછી એને ક્યાં ગયા માનસીમ બેસી જાઓ, માનસીમ બેઠા બેઠા આંખ વીચીને કેટલું કામ કરી આવ ઘરનું, કહો. શિબિરની વાત નહીં થયો, શિબિરમાં તો આખો દાડો હાલતું જોઈએ, એટલે લોઠાએ મને મરેલું પડ્યું રહે, ઊભું ન થાય કે રહેવા દે ભાઈ, આમાં કાંઈ નહીં ઉપજે. ભગવાનના ભક્ત ખરેખર ભગવાન સંભાળો હોય અખંડ, એને હાલતા ચાલતા પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાનની સ્મૃતિ રાખવાનો અભ્યાસ કરવો. એટલે અમે તમને જપ વિધિનો બહુ મહિમા કહીએ છીએ કે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બે કામ થશે, સ્વામિનારાયણ નામે બોલાશે અને અંદર હૃદયમાં ભગવાન પણ અખંડ સાંભળતા રહેશે, પછી ક્રિયા બાધક નહીં બને, ક્રિયા બોજારૂપ નહીં બને. ને તો યાદ રાખજો, જગતની ક્રિયા તો બાધક પણ છે ને બોજારૂપ પણ છે, પણ ભગવાનનું ચિંતન કરતા કરતા બાધકતા ટળી જશે ને બોજો પણ ટળી જશે, હળવા ફૂલ થઈ જશો ને મુક્ત કક્ષાને પામી શકશો. ગમે તેટલી પ્રવૃત્તિમાં જોડાયેલા દેખાતા હશે તોય પણ નિર્બાધ રહી શકશો જ્યારે પરમાત્માનું ભજન થતું હશે ત્યારે. અને પછી સહજ જ જરૂર પડતી જ ક્રિયા થાય, બીજી તો મુખ્ય પડતી કાંઈની કાંઈ જરૂર, અને એ પોઝિશન ભક્તની નિર્માણ થશે. મહારાજ બહુ સરસ વાત કરે છે, મહારાજ કે બધી ક્રિયાની અંદર ભગવાનનું ચિંતન કરવું, અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યું, અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિય અંતકરણ દેવતા વિશે સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. માનો ચિંતન કરતા ધ્યાન કરવા બેઠા કે ભગવાનને સંભાળવા બેઠા અને કાંઈક સંકલ્પ વિકલ્પ થવા માટે મહારાજ કે તે વખતે ભગવાનને ચિંતન અટકાવી દઉં, આત્મવિચાર શરૂ કરી દેવો. કારણ કે સંકલ્પ વિકલ્પ થાય ને, કથા વાર્તા બધું સાંભળ્યું છે, સંકલ્પ વિકલ્પ થાય એટલે પોતે ઉલટાનો હાવ ન્યૂન થઈ જાય, પોતાની જાતને હાવ હલકી માનવા માંડે, શું વિચાર કરવા માંડે, અહો મને તો આવા સંકલ્પ થાય છે તો અક્ષરધામમાં તો કેમ કરીને પોગાય, કારણ કે કેવું કઠણ કઠણ આવતું હતું, આમાં કેમ કરીને પોગાય, માટે આપણાથી પોગાશે નહીં. તો પછી એ તો બગડવાનું છે, અને આ બગડો એના કરતાં મૂકો પડતું, આ તો જલસા કરી લો, બે બગડશે આ તો, એમ વિચાર કરી મુમુક્ષ ઠામકો હેઠો ઉતરી જાય. મહારાજ કે ના ના ના, ભલે સંકલ્પ થાય ત્યારે આત્મવિચાર કરો, ચિંતન ભલે ન થાય આત્મવિચાર કરો, આત્મા છું, અક્ષર છું, બ્રહ્મરૂપ છું, શુદ્ધ છું, અને મને મળેલા ભગવાન કેવડા મોટા છે, કેવડા મોટા છે. એ વખતે ભક્તો મહાત્માની કથા સાંભળો છો ને, એ વખતે મહાત્માની કથાને વચ્ચે લાવશો કે બકરીએ ખાલી દૂધ આપ્યું, એ બકરીને દૂધ નિત્યાનું સમય જો પીતા હોય અને બકરી અક્ષરધામમાં જતી રહેતી હોય, અરે કોઈ ભક્તે દાંતણ આપ્યું ભગવાન સ્વામિનારાયણ ધામમાં લઈ જતા હોય, તો મેં તો કેટલી બધી શિબિરો ભરી છે, ઘણું તો ભજને કરું છું, માળાએ રોજ કરું છું, રોજ પૂજા કરવા જાઉં છું, આટલી ફેરી તો આચાર્ય મારે રસોઈ આપી છે, આટલી ફેરી તો મેં સંતોને પણ રસોઈ આપી છે, આટલી ફેરી મેં હરિભક્તોને પણ મદદ કરી છે, એનો વિચાર કરવા માંડવો. જ્યારે હરેરી જવાતો હોય ત્યારે પાછું જ્યારે પડી જવાય કે નહીં મોક્ષ થાય, અને હરેરી જવાય ત્યારે મનમાં વિચાર થાય ને આ બધું ફળ ક્યાં જાય, મળવાનું છે, અને મારો મોક્ષ તો થશે જ, અને મારો મુખ થશે આમ વિચાર થશે એટલે તરત પણ સત્વગુણ આવી જાય, એન્ટ્રી મારીને ટર્ન મારીને તરત સત્વગુણ. અને યાદ રાખજો, ગાઢ સંકલ્પ પછી જો તમે આત્મવિચાર નહીં કરો ને, આત્મવિચાર નહીં કરો ને, તો તમે રજોગુણમાંથી ધકેલાય તમો ગુણમાં જોઈ જાઓ, રજોગુણ વર્તો તો તમે ત્યારે ઊંડા વિચાર ઉતરી ગયા કે આમાં ક્યાં મોક્ષ થાય, આવા મને ગાઢ થાય, આમ થાય તેમ થાય, એમાં કોઈક મોક્ષની વાત કરશે ને તો ખીજાવા મળશે ઉલટાના, તમો ગુણમાં જતા રહેશો, મોક્ષની વાત ભૂલાઈ જાય છે. રજોગુણમાંથી સત્વગુણમાં જેને આવવું હોય એને આત્મવિચાર કરો, અને પોતાની જાતને હીન સમજતો હોય એને બદલે પતિત નહીં સમજતા, હું પણ ભગવાન સ્વામિનારાયણનો દાસ છું, ભગવાન શ્રીહરિનો સેવક છું, માટે હું પણ મોક્ષનો પૂર્ણ અધિકારી છું, અને આ બધા દોષનો હો ભાર છે અરે કાઢી નાખીશ બધાને, એવો આત્મવિચાર કરીને અંદરથી બળ્યો જો વિચાર થાય તો રજોગુણ ટળશે અને તરત જ સત્વગુણ વર્તવા મળશે. એ બધા પીડિયર હોય, એ પીડિયરમાં નીકળી ગયા એટલે હોહરવા નીકળી ગયા. અને ભક્તો એટલે જ સારા સંઘની જરૂર પડે છે પીડિયરમાંથી પ્રસાર થવા માટે. જન્મમાં પીડિયર એવો આવતો હોય છે કે જે પીડિયરમાંથી માણસ જો પ્રસાર ન થઈ શકે ને મોક્ષના માર્ગ થકી પડી જાય. સુરતનો ઇતિહાસ છે ને, મુક્તાનંદ સ્વામી કેટલાક સાધુને લઈને સુરત ગયેલા, અને એક સાધુને સંકલ્પ થયો કે મારે ઘેરે જતું રહેવું છે. મુક્તાનંદ સ્વામીને વાત કરી, સ્વામી સાથે જીવ જોડેલો હતો. સ્વામીને ખબર પડી કે સાધુ તો હારા છે પણ પીડિયર અત્યારે એ વર્તે છે. સ્વામીએ ના ન પાડી, પણ સ્વામી કે સાધુરામ આપણે નવું નવું શહેર છે, નવો નવો સત્સંગ છે, અને તમે જાશો તો જગતમાં બધે ખબર પડશે તો મારનું ખરાબ દેખાશે, એના કરતાં એક કામ કરો ને, આપણે જ્યારે પાછા વળશું ને ત્યારે રસ્તામાં તમારા ગામનું પાટિયું આવશે ને તમે જતા રહેજો, એટલે ખરાબે નહીં દેખાય ને તમારો સંકલ્પ પૂરો થશે, માટે થોડા દાડો રોકાવ. પેલા સાધુ કે વાંધો નહીં. સ્વામીને ત્રણ જ દાડા સુરત રોકાવ, તેના બદલે એક મહિનો રોકાણા. અને એક મહિના સુધી સ્વામી એવી બળભરી વાતો કરી, એવી બળભરી વાતો કરી, એક મહિનામાં તો જીવમાંથી ઘરને કાઢી નાખ્યું. અને પછી સુરતથી નીકળ્યા, રસ્તામાં પેલું ગામનું પાટિયું આવ્યું એટલે સ્વામી કીધું સાધુરામ આ ગામનું પાટિયું અહીંયા હાલ્યા જાવ એટલે તમારું ગામ આવી જાય. ત્યારે પેલા સાધુ હાથ જોડ્યા, સ્વામી તમે મને કૂવામાંથી બહાર કાઢ્યો, હવે હું કામ ફરી વાર પાછો નાખો છ કે. સ્વામી ઘર તો ક્યારનું હળગી ગયું, પણ શરત કેવી આવી, મુક્તાનંદ સ્વામીની સાથે આત્મબુદ્ધિ હતું, હેત હતું સ્વામીને વાત કરી માટે. હેતને લઈને, સ્વામીની સાથે સુહૃદ ભાવને લઈને, સ્વામીની સાથે જોડાણને લઈને સ્વામીને વાત કરી, અને વાત કરી જેથી કરીને સ્વામીને બહાર કાઢી નાખ્યો. એટલે બહુ જ મહત્વની વાત આપણે એ જોઈ રહ્યા છીએ કે સંકલ્પ વિકલ્પમાં વ્યક્તિ શું નિર્ણય લે કાંઈ નક્કી હોતું. એટલે મારા સંકલ્પ વિકલ્પમાં જીવાત્મા હરેરી ન જાય માટે મહારાજ કે વખતે આત્મવિચાર કરવો. આત્મવિચાર કરશે, બળ્યો વિચાર કરશે, અને માનો પોતે સંકલ્પ વિકલ્પની સામે લડતા આત્મવિચાર કરે ન ફાવે તો જેને જીવ જોડ્યો એની પાસે પોતાના સંકલ્પને કહે તો અવશ્ય મેં એને બહાર કાઢી દે, અને પછી તો દોડતો થઈ જાય. પછી તેને દોડવું કાંઈ કઠણ નથી. અમારા સરધર્મમાં કેરોસીનવાળી ગાડીઓ રાખે છે, ટુ વ્હીલ, એવું પડે નહીં. પછી એના માટે ટોટી અલગ રાખવી પડે, એમાં પેટ્રોલ હોય, એ પેટ્રોલ હુંઘાડીને કીક મારે એટલે માળી ચાલુ થઈ જાય, અને પછી તો કેરોસીનથી દોડી જાય. વાત સમજાય છે? ક્યારેક જીવનમાં એવી ઘટના બને, ક્યારેક એવી ઘટના ઘટે કે પોતે પોતાની જાતે માગ કરે એવી પોઝિશન ન હોય, ત્યારે જો કોઈકમાં એવી પ્રીતિ કરી રાખી હોય અને ઘાટને ટળાવી શકે સક્ષમ પુરુષ સાથે જો પ્રીતિ કરાવી રાખી હોય અને એને ઘાટ જો કે સંકલ્પ જો કે તો અવશ્ય મેં બહાર કાઢી દે, દોડતો થઈ જાય. પછી તો એ ગાડીને ઓલો ધક્કો મારતો એમ લીપોતે માથે બેસી જાય અને એને ઉપાડી રહી જાય કહો. પછી તો એ સ્વયં એવો બળ્યો થઈ જાય, પોતાને ગાઢ સંકલ્પ હેરાન કરતા હોય પણ આત્મવિચાર કરીને આ પોઝિશન ક્યાં જીવ જોડી રાખ્યા હોય તો એની પોઝિશન એવી થાય બીજા હજારોના ગાઢ સંકલ્પને બંધ પણ કરી દે. બોલો, પોતાના ઘાટને બંધ કરવા સક્ષમ ન હોય પણ પોઝિશન એક દાડો એવી નિર્માણ થાય બીજા હજારોના ઘાટને અટકાવી દેવા માટે પણ સક્ષમ થઈ શકે. એટલે મહારાજ જે વાત કરી રહ્યા છે બહુ મહત્વની મહારાજ વાત કરી રહ્યા છે, બહુ જોરદાર મહારાજ વાત કરી રહ્યા છે. મહારાજ કે એ વખતે એને ચિંતવનનો આગ્રહ રાખવો, ને ગાઢ સંકલ્પ થાય છે ને પછી એમ કે હાલો ધ્યાનમાં બેસી જાય, ધ્યાનમાં બેસી જાય ને તો એને એક સેકન્ડ પણ ભગવાન સાંભળશે નહીં. એને ગાઢ વધારે વધારે ગહેરો બનાવતો જશે અને ગાઢ સંકલ્પ એને તમો ગુણમાં ઉપાડી જશે, તમો ગુણમાં પછી એને કોઈ રસ્તો જ જડશે નહીં. માટે મહારાજ કે એ વખતે એને ચિંતન કરવું, ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું નહીં, અને આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. આવો વિચાર કરવા માંડવો કે આ દેહ મારો નથી, સુખ દુઃખ જે કાંઈ થયું તો દેહને થયું છે. કારણ કે ગાઢ સંકલ્પની પાછળ કાં તો ઇન્દ્રિય અંતઃકરણ હોય, કાં તો દેહ હોય, કાં તો દેહ સંબંધી પદાર્થ હોય. ક્યારેક ઇન્દ્રિય અંતકરણ ગાઢ સંકલ્પ કરાવતો હતો, વિચારે ઇન્દ્રિય અંતકરણ માયલો હું છું જ નહીં, હું તો એના કરતા પર છું, દેહ હું છું જ નહીં, દેહ સંબંધી પદાર્થ સંકલ્પ કરાવતો હોય તો આ પદાર્થ બધા નાશવંત છે અને મારા આત્માનો એકી ખોરાક જ નથી. આવો મહારાજ કે શુદ્ધ આત્મા વિચાર કરે અને દેહના સંબંધી પણ મારા નથી. ક્યારેક દેહના સંબંધીના સંકલ્પ બિચારો ભજન ન કર્યા કે માનો કે થોડું ઘણી ધન સંપત્તિ ઓછી હોય, છોકરા થોડાક મોટા થયા હોય અને ભણાવા ગણાવા હોય પણ પૈસા હોય નહીં, પછી સંકલ્પમાં ચડી જાય. એમાં વળી કોઈક થોડું ઘણું દેણું થઈ ગયું હોય, થોડું ઘણું દેણું થઈ ગયું હોય તો સંકલ્પમાં ચડી જાય, પછી હેઠો ન ઉતરે. અને એવા હરિભગત હતા ને જોયા છો, સારો હરિભગત હોય, નિયમ ધર્મ પાળતો હોય, પણ આવી કોઈક મુશ્કેલી આવી ગઈ હોય, એ મુશ્કેલીના સંકલ્પમાંથી બહાર ન નીકળી શકે ને આત્મહત્યા કરી નાખેલી છે, આવા હરિભક્તો પણ જોવા મળે છે. કારણમાં બીજું કાંઈ ન હોય, લાખ બે લાખનું કાંક દેવું થઈ ગયું હોય અને છોકરા વરા પ્રણા જેવા થઈ ગયા પણ એમાં કંઈ મેળ ન પડતો હોય અને આવા પગલાં સુધી માણસ પહોંચી જાય છે. એટલા માટે સ્વામી કે બે સારા સાધુ અને ચાર સારા હરિભક્ત સાથે જીવને જોડી રાખવો એ સત્સંગમાં રહેવાનું ઠામ છે. માનો કોકને કહે, એ હરિભક્ત હમણાં જ મને એક ગામમાં ગયો તો મને કીધું, મને કે સ્વામી હમણાં કે 5 વીઘા જમીન વેચી દીધી. મેં કીધું કેમ? તો મારા કાકાને કે દેવું બહુ થઈ ગયું કે 15 લાખ રૂપિયાનું, એટલે પછી વેચી દીધી. કે મારા બાપુજી કહે એક ભાઈ પહેલાં આવું જ કંઈક થયેલું એટલે આત્મહત્યા કરી ગયેલો, એણે કીધેલું નહીં એથી કરીને પોઝિશન નિર્માણ થઈ. અને આ કાકાએ કહી દીધું તો મારા બાપુજી કે જો સાંભળો, જમીન તો આપણે બધા હશે ને તો પાછી આવશે, માણા નહીં આવતું તમે વેચી નાખો. કે હસ્તે મોઢે વેચી દીધી, કે 5 વીઘા જમીન હસ્તે મોઢે વેચી દીધી, 6 મહિનાથી અત્યારે ધંધા સારું સેટિંગ આવી ગયું, સમ 2 વર્ષમાં કવર કરી લેવું પાછો. વાત સમજાય છે? માનો પેલા ને આગલા કાકા ને દેવું થયું તું આત્મહત્યા કરી નાખી, આને દેવું થયું આ વખતે આને કીધું ન કીધું તો એની પણ એ પોઝિશન થાત, વ્યવહાર તો સુધરી જાય પણ ગયેલો પાછો આવવાનો નથી. એટલે મહારાજ બહુ સરસ વાત બતાવી રહ્યા છે. મહારાજ કે ક્યારેક દેહને અવલંબન કરીને, ક્યારેક ઇન્દ્રિય અંતકરણને અવલંબન કરીને, ક્યારેક વ્યવહારને અવલંબન કરીને, ક્યારેક દેહના સંબંધીને અવલંબન કરી અને મન બહુ સંકલ્પ વિકલ્પમાં ચડી જાય ત્યારે સંકલ્પ વિકલ્પ કરી ન રાખવા, પોતાનું પોતાનું હૃદય ઠરે એવા ભગવાન એકાંતિક સાધુ, ભગવાન એકાંતિક ભક્તની પાસે પોતાનું હૃદયને ઠાલવવું, જેથી કરીને હૃદય હળવું થશે અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો જડશે. મહારાજ કે સંબંધીને પોતાના માનવાની કેમ, જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે, તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીનડીઓ, જેટલી વાનરીઓ, એ આદિ જે 84ના જીવ છે તે સર્વેને પેટ કેટલી વાર જન્મ ધર્યા છે, અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કોઈ એને તેમાં કઈ એને સ્ત્રી નથી કરી, સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણાં માનતા નથી, તથા 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેટલી જોરદાર વાત કરી કો, દેહ જ પોતાનો ન મનાય તો બાકીનું બધું ક્લિયર થઈ જાય. મહારાજ કે શું ભલામણ આરક્ષો કરી કરો છો, કે આ છોકરા આમ કર્યું, આ છોકરા આમ ન કર્યું, ઘરવાળો આમ છે ને પેલા આમ છે ને આમ છે, અને કેટલાક એનો ખરખરો કરે છે ને કેટલાક વળી એમાં અહોભાવમાં લેવાઈ જાય છે. મહારાજ કે બે દિશા ભૂલ્યા, એનો ખરખરો કરી કરે છોકરો કયા ઘરો નથી ને ઘરવાળો આવશે ને તેવું છે એમ માનીને ભજન નથી કરતો, એ દિશા ભૂલ્યો છે, અને ઘરવાળો બહુ ડાયું છે ને બહુ કયાગરું છે ને બહુ હોશિયાર છે ને છોકરા બહુ સારા છે એમ માનીને ભજન નથી કરતો, એ દિશા ભૂલ્યો છે, બે રસ્તા ભૂલ્યા છે. કારણ કે મહારાજ કે આવા તો તમે અબજો ફેરી થયા, એમાં ક્યારેક કયાગરા મળ્યા ને ક્યારેક વગર કયાગરા મળ્યા, કેટલા જન્મ લીધા જીવે, કેટલા લીધા મહારાજ કે જગતમાં જેટલી કૂતરી, જેટલી મીંડી વાંદરી હતી ને એ બધાને પોતાની સ્ત્રી કરીશ, બોલો જેટલી જગતમાં નારી માત્રને પોતાની સ્ત્રી કરીશ અને સ્ત્રીના દેહ ધારણ કરી જગતના તમામ નર જાતિ કે બધાને પોતાના પતિ કર્યા છે. સ્વામીના શબ્દો સાચા થાય છે કે નહીં? સ્વામી વાત તમે લખે, સ્વામી કહે આપણા આગલા જન્મનું આટક્યું આપણે પગે ભટકાતો છે પણ એની આપણને ખબર હશે નહીં, કારણ કે કેટલા બધા જન્મ લીધા કે આટક્યું તો પાછું એવું છે ને, અગ્નિમાં હળગતું નથી, લાટા મારતું જ હોય. એમાં ફરી વાર જો નજીકમાં ક્યાંક જન્મ થયો તો ભટકાય ખરું. ભક્તો ખરેખર આ વાતનો જે વિચાર કરવામાં આવે તો જીવને ભગવાન ભજવા માટે રસ્તો જડી જાય, જીવ જાગી જાય કે આટલા બધા જન્મ લીધા, અને આટલા બધા જન્મ લીધા પછી એકી ફેરી પાસ નહીં, દરેક ફેરી રિઝલ્ટ આવ્યું ફેલ, હમણાં રિઝલ્ટ આવવાનું તો ફેલ, એકી ફેરી પાસ ન થયો તો વિચારો જ ખરા. આ સુધી હજી એકી ફેરી આપણે પાસ થયા નથી, આ ફેરી પરીક્ષા આપી રહ્યા છીએ ફેલ ન થાય તો. કસોટીમાં જ પ્રસાર થતા થતા જો દાખલો સહી હશે, મારીની ઉપાસના દ્રઢ કરી હશે, મારીની આજ્ઞા દ્રઢ કરીને પાળશે, અને પરમાત્માનું ભજન જો લઈ મંડશે તો રિઝલ્ટમાં સફળતા, નહીં તો ફેલ. ભગવાનના ભક્તને સફળતા માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને દ્રઢ કરી ભગવાનની ભક્તિમાં મન લગાવી દે, મારીની સર્વોપરી ઉપાસના દ્રઢ કરે તો જ મેળો પડે એમ છે, નહીં તો આ ક્યાં નીકળવા દે. જો ને એકી ફેરી નીકળવા ન દીધા, લાખો કરોડો વાર જન્મા પણ એકી ફેરી મેળો જ ન પડ્યો લ્યો. અને જયારે જન્મા ત્યારે લઈને સંસાર લઈને બેસી ગયા, આ મારું ઘર ને આ મારી વાડી ને આ મારી કોળી, આ બે મારા છોકરા બહુ ડાયા છે. એક કોળી ડાયા કરીને જાય, બીજો આ હાવ કપાતર પાક્યો લ્યો. એમાં જ્યારે જન્મા ત્યારે હલવાઈ ગયા, જ્યારે જન્મા ત્યારે હલવાઈ ગયા. નિષ્કવાન સ્વામીના શબ્દ હૃદય પ્રકાશના ખોટા ન પડે સ્વામી, કે આ જીવાત્મા તો અનેક ફેરી જન્મો છે, અનેક ફેરી ચંદ્ર થયો, ઇન્દ્ર થયો, બ્રહ્મા થયો, બધું જ થયો, પણ કોઈ દી ભગવાનનો ભગત થયો, કોઈ દી ભગત થયો નથી. અને ભગત નથી થયો એટલે વારે વારે જન્મે છે ને વારે વારે મરે છે. ભગતે નથી થયો તો સાધુ થાય છે ને, સાધુ થયો હશે? કોક કોક ધનાઢ્ય લોકો દેખાય છે, એ કદાચ હોય તો હોય આગલા જન્મે સાધુ. મહારાજના શબ્દ અનુસાર મહારાજ કહે કે જો ત્યાગી હશે ને એને જો વાસના રહી જશે તો ભગવાન ફરીવાર કાં તો દેવતાના લોકમાં મોકલશે, અને કાં તો ફરીવાર જન્મ ધારણ કરાવશે, ધનાઢ્ય બનાવશે, ધનાઢ્ય ગ્રસ્ત એની ઘેરે જન્મ આપશે ને યોગ ભ્રષ્ટ કરશે. અને પછી મહારાજ કહે કે પછી એને વાસના હતી એટલે વિષય ભોગની અંદર થોડો પ્રસક્ત થશે, પણ પૂરુંનું જ્ઞાન એને ગળે ચાલશે, છેવટે એમાંથી મનને ઉખેડશે અને ભજન કરીને પછી અમારા ધામમાં જશે. એટલે કોક કોક કોઈ સ્વપ્ન આવે છે સાધુ થયો તો હોય, કારણ કે મહારાજ લખ્યું કે ક્યારેક દીઠા હોય એ પણ સ્ફૂર્ય આવે ને ક્યારેક ન દીઠા એ પણ સ્વપ્નમાં સ્ફૂર્ય આવે. આમાં કોઈને એવું શંક ક્યારેય સ્વપ્ન આવ્યું હું સાધુ હતો, એ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરતો હતો, ઠાકોરજીની આરતી ઉતારતો હતો, આવ્યું શું શિયાળી કરો કોઈને આવ્યું હોય તો? હા બધા નવા આદરવાળા લાગે છે. એટલે તમને સાધુનું કોઈ સ્વપ્નું ન આવ્યું? તમે સ્વપ્નમાં સાધુ નથી થયા? તમે નક્કી કરો, એ તો અલગ રહ્યો, તમે નક્કી કરો કે સાધુ છે સ્વપ્ન આવે એમ કરવું છે, સાધુ છે ને આરતી ઠાકોરજી ઉતારીએ એવું સ્વપ્ન આવે એવું કરવું છે તો શું કરવું પડે? હે સાધુ થવું પડે. તે ઘેરે આમે કોઈને બોલાવે એમ નથી, પછી વરો પછી કામે હું જ ઘેરે ખોટા નડનેડ થયા છે, એને જરૂર નથી, આપણે પરાણે જઈએ છીએ. ઓલ નોત કહેતો હું સાધુ થઈ જાય, સાધુ થઈ જાય, અક્ષર સ્વામી વાતમાં લખ્યું. એક દાડે ઘરવાળો કે હું કીધું ફોટી પડ્યો, વ્યાતો થતા થઈ જાય સાધુ, કે ઘરવાળાએ કહી દીધું નીકળી ગયો. પછી અડધો કલાક પછી પાછો આવ્યો, ગધેડીને ડોકે ફાળ્યું વીટ્યું અને એમાં પોતાનો હાથ બાંધ્યો ને પાછો આવ્યો, એ કે નભાય તને તો મારો ખપ નથી પણ આ ગધેડાને ખપ છે, એ મને પરાણે પાછું ઘેર લાવ્યું. કે તમારો કઈ ઘેરે ખપ નથી, આ તો લોઠાય પાછા તમે જાઓ છો, તમારા મનમાં થાય સમય વાતાય મેં રોકાય જો તરત તેડવા આવે, એ તો ખાલી દેખાવ ના આવે લોક લાજે. જેમ લોક લાજે કોકની કાણે જાય પીછની ઓય ઓય નથી કરતા, આહુડું ભીડું કોઈ દી કોઈને. અરે સ્વામી વાતોમાં લખ્યું મહાપુરુષ દાસ સ્વામી સાધુ થવા આવ્યા, જેતપુરમાં સાધુ થયો આવેલા, તે વી વર્ષથી એની બેન નહોતી બોલતી, બોલા હતા પણ તે દાડ તેડવાયું બોલો, અને કે તું હાલ ઘેરે નહીં તાર કુવામાં પડીશ અને મંદિરના મંદિર અને સભામંડળ વચ્ચે પેલું ઠાકેલો છે ને કૂવો છે, એમાં પગ લાંબા કરીને બેઠી. પણ આને તો ભાઈ આર પાર હૃદયમાં વૈરાગ ઉતરી ગયેલો. સ્વામી પગી થયું પાતે ત્યાંથી દોટ મૂકી. સ્વામી કે ભાઈ તું એમ નહીં પડે, લાય મારું ધક્કો. અને સ્વામી ગડગડતી મૂકીને ઓલીએ ગડગડતી મૂક્યો દરવાજા ને બહાર. તે હજી પાછી નથી આવી બોલો. એટલે તમે રોકા જશો ને તો તેડવા આવશે, એ તો ખાલી ઉપર છલું લોક વ્યવહારે. બાકી હવે તો મનમાં એમ જ ઈચ્છે છે, હવે જાય તો સારું. એનું એકલું નહીં, તમારું હોય ને કહું છું. લે હર્ષદભાઈ બાપા નામ આમ કરે, તમારો નહી. અને હકીકત છે, હૃદયથી એમ નક્કી થવું પડે કે આ બધું જે કાંઈ દેખાય છે એ બધો માયાનો ખેલ, આમાંથી કોઈ મારું છે જ નહીં, કોઈ છે જ નહીં. અને જગતમાં ઉપરથી જ રહેજો, યાદ રાખજો, ઉપરથી જ વ્યવહારમાં ઘરમાં રહેજો. ઘરને હૃદયમાં ઘરવા નહીં દેતા. ઘર જો હૃદયમાં ઘરી ગયું તો હેરાન કરી નાખશે, મારાને હૃદયમાં ઘરવા દે હે નહીં. હૃદયથી અલિપ્ત જ રહેજો, એમ જ માનજો કે કોઈ મારા નથી, કોઈ મારું સગું છે જ નહીં. ખરા ટાઈમે તો મારો વાલીડો મારો પ્રભુ એક જ મારો છે, અને એના સંબંધ વાળા જેટલા છે એટલા જ મારા છે, બાકી બધા ખોટા. સમજણ આંબા શેઠ જીવી રાખજો. મહારાજ કે શેઠ કેટલાક રૂપિયા, મારા 10,000 ની મૂડી, બે છોકરા. સોરો ખાચર કે મહારાજ ગોલકુનો ખોટું બોલતો, 1,00,000 રૂપિયા છે ને 4 છોકરા છે. મહારાજ કે આંબા શેઠ સુરા ખાચર હું કે મહારાજ એની મતે હાચા, મારે મતે હું હાચો. 1,00,000 રૂપિયા છે પણ એમાંથી 10,000 જ તમારા અર્થે તમારા સંતો ભક્તિ માટે વપરાણા છે, એને જ હું મારા ગણું છું, 90 ને મારા ગણતો નથી. અને મારા 4 દીકરા છે પણ એમાંથી 2 જ તમારી આજ્ઞા પાળે છે, માટે આજ્ઞા જે પાળે છે ધામમાં આવશે, માટે 2 ને મારા ગણું છું. અને મહારાજ 2 તો કપાતર પાક્યા છે, કે મર્યા પછી ખબર નહીં ક્યાં જાય, માટે એને મારા ગણતો નથી. હવે તમે વિચારો તમારા બધાને કેટલા કેટલા દીકરા છે, કેટલી કેટલી મૂડી છે, વિચારવું. અત્યારે વિચારમાં ઊંડા નહીં ઉતરતા, ઉતારે બેઠા બેઠા વિચારજો કે દીકરા કેટલા છે અને રૂપિયા કેટલા છે. રૂપિયામાં કાપ મુકાઈ જાહે, સમજાણું વિચાર કર્યો, દીકરામાં કાપ મુકાઈ જાહે, ત્રણમાંથી એક જ છે, કોક એક વાળાને ઠામકો નહીં વધે. વિચારમાં ઊંડા ઉતરશે ત્યારે, આત્મકાર જયારે બની વિચાર કરશો ત્યારે કોકને 2 રહે, કોકને 1 રહે, કોકને તો ઠામકા દીકરા નહીં રહે. અને કોકને વળી 10,000 ની મૂડી રહે, કોકને 20,000 ની મૂડી રહે, કોકને 1,00,000 ની, કોકને 2,00,000 ની, કોકને ઠામકી મૂડી નહીં હોય. સમજાય? હાઉ નિર્ધન થઈ જાહે. બહુ સરસ મહારાજ વાત કરી. મહારાજ કે પોતે આત્મવિચાર કરે ત્યારે ખબર પડે છે કે આ બધો માયાનો ખેલ છે, આમાંથી કોઈ મારું નથી. આવા તો દરેક ફીર્યા આવ્યા, માં બાપ ભાઈ બોજા બધા થયા. મહારાજે બહુ સરસ વાત વચનામૃત પ્રથમના 44માં કીધી, ડગલાની પ્રથમના 44માં વાત બહુ સરસ કરી. મહારાજ કે કોઈ માનો કે દરજીની ઘેરે ડગલો સીવડાવે, અને પછી એમ માને દરજી તે મારો બાપ, દરજણ તે મારી માં. મહારાજ કે એને કેવો ગણાય, કેવો ગણાય, ડાયો ગણાય, કેવો ગણાય, જોરથી બોલો. મોરાખ મહારાજ કે જેમ આ કપડાનો ડગલો સીવડાયો છે એમ આ દેહરૂપી ડગલો જ છે, અને જ્યાં જન્મો ત્યાં એમ માને આ મારા અમ્મા ને આ મારા બાપ ને આ મારા ભાઈ ને અમારે ભોજાય. મહારાજ કે એને પણ એવો જ જાણવો. કેવો કેવો જાણવો, બોલો તો ખરા, બોલશો તો ક્યારેક થવા હે. મૂર્ખ નહી હો, આત્મકાર બોલશો તો ક્યારેક આત્મરૂપ થવાશે. મહારાજના શબ્દ, મહારાજે ખરેખર જીવાત્માને દેહથી અલગ કરવા માટે જે ચોટો મારી છે એ બ્રહ્માંડમાં કોઈએ નહીં મારી. વેકો તમે પોહા એ શાસ્ત્ર વાંચો, આ વાત તમને ક્યાંય લખેલી જોવા નહીં મળે કે જગતમાં જેટલી કૂતરી મીંદડી બિલાડી બધીને માં કરી છે, બધીને પત્ની કરી છે, એક શાસ્ત્ર તો બતાવો. અરે મહારાજને લખેલા શબ્દો અંત્યનું છેલ્લું વચનામૃત, મહારાજ કે સાગરમાં જેટલું પાણી ભર્યું છે એટલું જીવાત્મા માનું દૂધ ધાવી ગયો છે, આટલા જન્મ લીધા પણ મોક્ષ નથી કરી શક્યો. ક્યાં લખેલું છે બતાવો, વચનામૃત સિવાય ઇતર છે દુનિયામાં ક્યાંય? એટલે સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે બધે વાતો આ લોકના સુખની થઈ છે, બહુ બહુ બધી તો સ્વર્ગ અને સત્ય લોક સુધી ગયા છે, અને બહુ તો વિરાટ પ્રધાન કે મહાપુરુષ સુધી પહોંચ્યા, પણ પુરુષોત્તમ સુધી તો કોઈ પોગવા પામ્યું જ નથી. અને સ્વામી સર્વોપરી જોરદાર વાતો કરી, અને એ વખતે સ્વામીને કોઈ ગરીબ વ્યક્તિએ પ્રશ્ન કર્યો સ્વામીને કે સ્વામી આખી પૃથ્વીના વિદ્વાનોને ભેળા કરીએ તો એ વખતે આવો વાતોનો પ્રસંગ નીકળે. સ્વામી કહ્યું રાખ નીકળે કે આખી દુનિયાના વિદ્વાનો ભેળા થઈ જાય તો પણ આવો પ્રસંગ ન નીકળે. ભગવાન સ્વામિનારાયણજી બોલ્યા છે, ગજબ બોલ્યા છે, અને જરાય ખોટું નથી બોલ્યા, પાછા સાચે સાચું જ બોલ્યા છે. માટે ભગવાનના ભક્તોએ દેહના વ્યવહારમાં રહ્યા પછી પણ વિરક્ત રહેવું. જો કે ગૃહસ્થ છો એટલે તમારે વ્યવહાર કરવો પડે, છોકરાને ભણાવવા પડે, પરણાવવા પડે, અને વડીલો એની સેવા કરી, બધું કર્યા પછી નિર્લય પર હોય, આમ મારું કાંઈ છે જ નહીં એમ માનતા રહો તો વાંધો આવશે. અને સત્સંગનું ફળ મળે, હો સત્સંગ કર્યો હોય ને આપણને આમ તો બધું સામાન્ય જ લાગે, પણ ટાઈમે કામ લાગે. રાજકોટમાં બે વર્ષ પહેલા હરિભગત હવે દ્વારકા દર્શન કરીને આવતા હતા, રસ્તામાં એક્સિડન્ટ થયું, 20 વર્ષનો દીકરો ધામમાં જતો રહ્યો, એકનો એક દીકરો, પણ આંખમાં આંસુનું બુંદ ન આવ્યું એમ. અને અમે જ્યારે મળવા માટે ગયા અને મળ્યા ત્યારે જરાક આપણે કીધું કે 20 વર્ષનો દીકરો, મને કહે સ્વામી 80 વર્ષે પણ કરીને તો એ જ કરવાનું હતું, મારા સુધી જવાનું હતું. એ તો કેટલો ભાગશાળી, એને તો 20 વર્ષે કરવાનું થઈ ગયું અને વિઘન બધા ટળી ગયા. આપણે તો હજી 50, 60, 70, 80 વર્ષ જીવીએ, વિઘન કેટલા. અને સ્વામી મેં આવતા ત્યારે કીર્તન બોલતા બોલતા જ આવતા હતા ને એક્સિડન્ટ થયું કે પછી મહારાજ લઈ ગયા, ક્યાં શંકા. એટલે હું તો કોઈ બહુ ભાગી લઈને આવ્યો છે જેથી કરીને 20 વર્ષે મહારાજ તેડી ગયા. આ કોણ કરાવી શકે? સત્સંગ જ નિર્માણ કરાવી શકે, બાકી કોઈની તાકાત નથી. પરોધભાઈ સત્સંગ ગળા ડૂબ સુધી કરતા હતા, જેથી કરીને પરોધભાઈના મોઢામાંથી શબ્દ નીકળે, પાછળથી માણસ તેડવા આવે, એ પરોધભાઈ દીકરો ધામમાં ગયો, જલ્દી પાછા વળો. પરોધભાઈ કે સાંભળો, હું પાછો આવીશ તો જીવ તો નહીં થાય, મહારાજ બોલાવ્યો છે માટે ગઢપુર જાઉં છું, સાંભળો એના દેહની જે ક્રિયા થાય કે નાખ, હું અહીંયા ડૂબકી મારી લઉં પાણીમાં, એટલે મારે સૂતક પૂરું થાય. વિચારો કઈ સ્થિતિ, કઈ સ્થિતિ. આપણે તો વિદેહી એકને જોઈ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો હજારો વિદેહી થઈ ગયા, હજારો વિદેહી. ભગવાન સ્વામિનારાયણ જિહાદ જગાઈ દીધી, જિહાદ. પરોક્ષમાં તો એક બાઈ મીરા થઈ, ભગવાન સ્વામિનારાયણ ઘેરે તો હજારો મીરાઓ થઈ, હજારો મીરાઓ થઈ. પરોક્ષમાં તો એક અમરીશ થયો, ભગવાન સ્વામિનારાયણ ઘેરે તો હજારો અમરીશ થયા છે. અદભુત ઘોર કળી કાળની અંદર ભગવાન સ્વામિનારાયણે સતયુગની સ્થાપના કરી, અને તે દાડે સતયુગ હતો એમ નહીં માનતા. આજે સતયુગ છે, આજે સતયુગ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના છે, સર્વોપરી આજ્ઞા છે, સર્વોપરી સિદ્ધાંત છે, ને ત્યાં આજે સતયુગ જ છે. આખી દુનિયામાં ફરિયાવો, જાઓ આખી દુનિયામાં ફરિયાવો, અને તમે કહો કે 5000 માણસને ભેળા કરી દો, કે 5000 માણસમાંથી એક પણ વેસન ન હોય, કુટેવ ન હોય, કુલક્ષણ ન હોય, અને 5000 એક વિચારધારાવાળા હોય કે અમારે દેહને મૂકીને ભગવાનને જ પામવું છે, જાઓ કરી આવો દુનિયામાં. એક વર ફરે 5000 માણસને એવા એકઠા કરવા છે કે એક પણ કુટેવ ન હોય, વેસન ભગવાનને પામવાનું તાનો હોય, તો આખી આખું વર કદાચ કે દુનિયામાં ભમે ને તોય પણ એક ભગવાન સ્વામિનારાયણના ઘર છે, બીજે કે ભેગા નોકરી હગાય. સતયુગ ભગવાન સ્વામિનારાયણ થાય ઘોર કળી કાળને અંદર. એ અહીંયા જોવા મળે છે, હજારો ભક્તો જેને ભગવાન જ જોઈએ છે, ભગવાન સિવાય કાંઈ જોતું નથી. તારી મૂર્તિ વિના મહારાજ મને બીજું આપશો માં? મહારાજ સામેથી કહું છું, દુનિયા તો સામેથી માઇક માઇક કરે, હું તો સામેથી કહું છું, તમે બીજું આપવા આવતા હો તો પાછું લઈ લેજો. મહારાજ એક તમારી મૂર્તિ આપજો, તમારા સિવાય કાંઈ નથી જતું, તમે જ છો મહારાજ, બાકી મારે કાંઈ ન જોઈએ. અરે દુનિયાનું બધું લૂંટી લેજો, કદાચ વહેલું અગાઉ અપાઈ ગયું હોય તો છૂટ આપું છું, લૂંટી લેજો. અરે ધન દોલતને લૂંટી લેજો, અને જરૂર પડે ને તો પુત્ર પરિવારને પણ લૂંટી લેજો, પણ મહારાજ એક તમે નહીં હટશો. ભક્તો એ ભક્તની શ્રેષ્ઠ કક્ષા છે, એ કક્ષા, અને એ વિચાર ભગવાનના ભક્તને હોવો જ જોઈએ, તો જ મોજમાં ભજન કરી શકાય, નતર મોજ ડૂલી જાય. આવી સમજણ ન હોય તો એટલે પ્રભુદાસને એક દીકરો વયો ગયો ધામમાં, વડોદરાવાળા, અગ્નિ સંસ્કાર કરવા ગયા ને તે દેહના સંબંધી બધા કહેવા માંડ્યા, ત્યાં જો સ્વામિનારાયણની કંઠી પહેરીને દીકરો વયો ગયો, તે તોડી નાખી. બોલો, મહારાજ પાસે પરાણ લઈ આવ્યા નાથ ભગત અને બધા ભેગા થઈને. મહારાજ કે પ્રભુદાસ કંઠી તોડી, તો મહારાજ બીજાના હાથ હાથ હતા, કોઈ નો લઈ ગયા, મારું લઈ ગયા, તે તોડી નાખી. મહારાજ કેવું ન હાલે, તોડી નાખી. તે મહારાજ કે મહારાજ એ બધી વાત રહેવા દો, આ તમારા નાથ ભગત ને પૂછો, હું કામ અહીંયા આવ્યો નતો, આવવાનો શરત કરી છે કે મહારાજ તને તારા દીકરાને દર્શન કરાવશે એટલે આવ્યો છે, માટે બીજી વાત પડતી મૂકો, દીકરાને દર્શન કરાવો. મહારાજ કે હાલરું જાઓ ઘેલે, પાણી અંજલી આપો, દીકરો દર્શન દેશે. ઘેલે ગયા, અંજલી આપીને ત્યાં દીકરો દેખાણાવો, મારો દીકરો, મારો દીકરો, મારો મુન્નો, મારો લાલો, કરતા કરતા પાછળ દોઠ મૂકી, અને છોકરો આગળ, અને પ્રભુદાસ પાછળ દોડતા દોડતા દાદાના દરબારમાં આવ્યા. અને વાસુદેવ નારાયણ ઓરડામાં છોકરો ગયો, પ્રભુદાસે પાછળ ગયા, પણ છોકરો અદ્રશ્ય. સભામાં આવ્યો. મહારાજ કે કેમ થયો? છોકરાના દર્શન થઈ ગયા ને? મહારાજ કે મારા દર્શન થયા પણ કઈ બોલ્યો નહીં, માટે બોલાવો. આ જીવને કઈ સંતોષ થાય છે? મહારાજ કે હારું, જે ઘરમાં ગયો ન્યાજન માળા કરો, બોલશે અત્યંત. અને જ્યાં માળા કરતા હતા ત્યાં છોકરો ફરી વાર દેખાડો, અરે મારો દીકરો, મારો દીકરો. ઓલો છોકરો કે હું પણ મારો દીકરો, મારો દીકરો મીંડ્યા, તમે મારા લાખ વાર દીકરા થયા, ત્યારે એક વાર હું થયો. અને જગતે બે શબ્દ કઠણ કીધા તો કંઠી તોડી નાખી, શરમ નથી આવતી. તમે મારાને અરે રહ્યા છો, મારાને માણ્યા છે, જાણ્યા છે, અને એક છોકરા માટે કંઠી તોડી. સાંભળો, મર્યા પછી ભૂત કે જંપુરી જો ન ભોગવી હોય તો ફરી વાર કંઠી સ્વામિનારાયણની પ્યારો, મારા સર્વોપરી ભગવાન છે ને, હું તો મારાના ધામમાં મોજે દરિયા મોજ કરું છું, મારાની આજ્ઞાથી તમારી હમણાં આવ્યો તો જય સ્વામિનારાયણ. કે છોકરો અદૃશ્ય થયો. અને પછી પ્રભુદાસ મહારાજ પાસે આવ્યો. મહારાજ કે કેમ થયું, બોલ્યો? અરે મહારાજ બોલ્યો તો ખરો, પણ ગજબ બોલ્યો. કે મહારાજ મને ફરી વાર કંઠી પહેરાવો. મહારાજ કે તમને કંઠી ન પહેરાવી, પણ નહીં મહારાજ, છોકરો કની ગયો, નતર જમપુરી આવશે, માટે કંઠી પહેરાવો. મહારાજ કે આજ તમારો છોકરો મરી ગયો ને કંઠી તોડી નાખી, કાલ ઘરવાળું મરી જાય તોડી નાખો, પછી એવી અમારી કંઠી કઈ સસ્તી નથી. પ્રભુદાસ કે નહીં મહારાજ, તમે તાર પહેરાવો. પછી મહારાજ પહેરાવી, પ્રભુદાસ વડોદરા આવ્યા, 15 દિવસ ધ્યાન ઘરવાળું માંદું થયું, અને મહિનો થયો ઉકલી ગયું. વળી બધા કુસંગી બેડા થયેલા, મેં તને કીધું તું તું સ્વામિનારાયણની કંઠી પહેરીમાં, પહેલી વાર પહેરી તો છોકરો ગયો, આ બીજી ફેર પહેરી તો ઘરવાળું ઉકલું, હવે જો નહીં કાઢ ને તો તારો વારો છે. પણ હવે તો મહારાજ નિશ્ચય જીવમાં ઉતરી ગયો, તો છોકરાએ કરાવી દીધો હતો. પ્રભુદાસ કહે હવે તો માથું ઉતરે ભાઈ, કંઠી ગળાની બહાર નીકળે નહીં. જગતનો વ્યવહાર જગતની જેમ જ સમજીને કરજો. એનું નામ દેહના સંબંધી, તમે જુઓ ને, દેહના સંબંધી. તો દેહના સંબંધી ક્યાં સુધી રહે? જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી દેહના સંબંધી રહે. તો દેહ નિત્ય નથી, તો દેહના સંબંધી નિત્ય ન હોય. દેહ નાશ પામી જવાનો છે. કાલ હવારે ભેગા તેને હળગાઈ દે, દાટી દેહ બાળી દેશે, રાખ કરી દેશે. દેહ નાશ પામી જવાનો, રહેવાનો નથી, તેના સંબંધી પણ રહેવાનો નથી. તો દેહના સંબંધીની સાથે દેહના સંબંધી છે, દેહની આયુષ ટૂંકી છે, એમાં કાંઈ માલ નથી, દેહમાં માલ નથી. તે સંબંધી સાથે બહુ માલ માનવો નહીં. માલ તો કોને અરે માનવો? આત્માના સંબંધી અરે. આત્માના સંબંધી કોણ છે? બીજું કોણ છે? આ બધા આત્માના સંબંધી છે, આ બેઠા ને એ કોણ છે? આત્માના સંબંધી. આને અરે હેત કરવું, આ ભગવાન, આ સંતો, આ ભગવાનના ભક્તો, એને અરે હેત કરવું. આચાર્ય મારે, લાલજી મારે, એને અરે હેત કરવું. એ હેત આપણને શેખ સુધી લઈ જશે. અને એ હેત જે આવશે પછી કદી ખૂટશે ને, એનું તળિયું જ નહીં આવે. એ હેત જે આવશે એ શાશ્વત હશે. બાકી દેહના સંબંધીનું હેત તો જમપુરી આપશે, અને કા ભૂતનો અવતાર આપશે, હેરાન કરી નાખશે. માટે મહારાજ કહે બહુ સ્પષ્ટ વિચાર કરવો. મહારાજ કહે 84 જાતના પૂર્વે જેવા દેહના સંબંધી થયા હતા એવા જ આ છે. ક્યારેક ક્યારેક છે ને, કોઈ સાંભળે ને એમ, બિલાડી નીકળે, કૂતરું નીકળે ને, તો મનમાં સંકલ્પ કરો, અરે આ તો મારા માં ગયા, આ તો મારી મમ્મી છે. કાયદેસર મમ્મી છે ખરા ને? નથી. આ તમારા પપ્પા ગયા, અને બિનકાયદેસર ની વાત જ નથી ને, કાયદેસર છે. મહારાજ કહે છે એટલે આપણે કહી શકાય કે બધા મમ્મી જ છે ને, એ બધા પપ્પા જ છે. બિનકાયદેસર હોય તો બોલો ખોટું છે, એટલે કહેવા વાંધો નથી. કોક ના મમ્મીને આપણે મમ્મી કહી ઉપાધી, આપણા મમ્મીને મમ્મી નો કહેવાય? મહારાજ કે ચોખ્ખો વિચાર કરવો. મારે કે ચોખ્ખો વિચાર કરો, ઈ જેવા હતા એવા જ આ છે. પણ મહારાજ કે તેમ છતાં 84 લાખ યોનિના જે થયા એને અત્યારે પોતાના મનાતા નથી. એમ કીધું તો તેમ મમ્મી માનશો? અમે કીધું બિલાડી કૂતરી મમ્મી માનવી, કૂતરો નીકળે ગધેડો નીકળે પપ્પા માનો, માનશો? માનશો? મહારાજ કે મનાતું નથી. ઈ જેમ નથી મનાતું એમ આને પણ પોતાના માનવા, અને ઈ જેમ પોતાના નથી મનાતા એમ આને પણ પોતાના માનવા નહીં. 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ? જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં, તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહાગ્યાદિક સર્વે પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી, અને દિવસે દિવસે ભગવાનનો અતિશય મહાત્મા જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. ધર્મ નિયમને દ્રઢ કરી પરમાત્મા નિષ્કામ ભક્તિ કરી, અને દિવસે દિવસે આ વસ્તુ હા પડતી જાય એટલા માટે નિત્ય સાધુનો સંગ રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતિ વાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. લ્યો મારે કે આવી સમજણ નથી ને તેમ છતાં સત્સંગ પડ્યો છે અને કેવો જાણવો? પશુ જેવો જાણવો. આપણા મનમાં થઈ પશુ જેવો કહી દીધો. અહીંયા પશુ ક્યાં અર્થમાં મહારાજ કીધું છે? જેને જાજો સારસાર નથી અને કદાચ બીજા ત્રીજા નિયમ ધર્મમાં પણ જેવો જેવી પકડો એવી પકડો હતી નથી, પણ તોય મહારાજ મારા છે ને હું મહારાજનો છું એમ માની પડ્યો રહ્યો છે. મહારાજ કે પશુ જેવો જાણો. અને આ સત્સંગનો તો ભગવાન આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. મહારાજ કલ્યાણમાંથી કોઈને બાકાત જ નથી રાખતા. પાછા પશુ જેવો કહીને પાછા પશુનો તેને ઉપાડી જાય છે, એટલે પાછા આપણે આમ સાંભળીએ ત્યારે મનમાં થઈ જાય ના કરી નાખવું આ ફેરી તો પાર ઉતરી જવું છે, પણ પાછું આવું સાંભળે એટલે મનમાં થાય કાંઈ નહીં, આપણે પશુ જેવા છીએ જ. અને મહારાજ તોય પશુને લઈ જવાના છે, આપણને લઈ જાય એટલે પાછું દઢીકરણ પકડાતું નથી. નતર અહીંયા કીધું કે ભાઈ આવતા વર્ષે આપણે એકાંતિકનું રસોડું જ રાખવું, બાકી કે રસોડું જ નહીં એવા થવું છે. અહીંયા સંકલ્પ કરશે પણ તોય પાછા બહાર ફાફડા ઝાપટી લે, કાંઈ નહીં આપણે પશુમાં જ ગણાવું અને તો કલ્યાણ તો થવાનું જ છે. ગાંઠ વાળી લેજો. બહુ વર બધું ખાધું, બહુ જલસો કર્યો, અનંત કોટી જુગ સ્વાદ ચાંખ્યો, નથી અબોટો રસ કોઈ રાખ્યો. જો વાસના નથી અબોટો રસ કોઈ રાખ્યો, રહે રસા સ્વાદ નિવાસના તો કીડા તે રસ તણા જ થાય. જો રસનામાં ક્યાંય વાસના રહી જશે તો મર્યા પછી રસના કીડા થવું પડશે, એમ નક્કી ઠેરાવ કરો. એમ કે ભગવાન ઉદીપ જવું છે તો હવે ચોખ્ખું કરવું છે. હવે જો મોક્ષ જે નથી કરવું એટલે ઉષાંગ કરો પહેલા, એટલે પછી આપણે સ્પષ્ટીકરણ કરવું ફાવે કે નથી જ જવું ધામમાં પોહાઈ થાય એમ, ગમે એટલી શિબિર ભરી તો નથી જ જવું એમ, એવા જેટલા એટલા ઉષાંગળી કરો. બધાને જવું સોએ 100% રિઝલ્ટ આવી લ્યો, કેવું પડે? જવું છે વાત તો નક્કી થઈ, હવે જવું છે ધામમાં જવું છે તો શું કામ હવે મરવું છે ધીમા ધીમા હંબેલા મારવા? એક જીકને એક પૂરું થાય. ધામમાં જવું છે અને જવું છે તો આ કરવું તો પડશે, જવું છે તો કરવું પડશે. હવે તો ધીમે ધીમે 2 જન્મ 5 જન્મ 10 જન્મ વાયદી રહ્યું, એને કરતા આ જન્મે મારા સુધી પહોંચી જાય એવું ન કરી લઈ. આ માની ભક્તને ખબરદાર થવું. અહીંયા પશુઓ માનો મારા લઈ જાય તેમાં શું હું આવે? કોણ કદાચ માનો મારા લઈ ગયા પણ જીવાત્માને મારેની ખુમારી નથી ચડીને મારેની આજ્ઞાની ખુમારી નથી ચડી ત્યાં લઈ જશે, મારા લાવશે તો ખરા પણ મારા હામુ નહીં જોવે તો હું શું ખાવશે? પેલા મહાનુભાવાનંદ સ્વામી આવ્યા હતા ને ગઢપુર, કેરીઓનો ટોપલો લઈને આવ્યા, બોલો. પણ આનંદાનંદ સ્વામી ના પાડે તોય કેરીઓનો ટોપલો લઈને આવ્યા, મહારાજ ન મળ્યા, બોલો. પગે અડવા ગયા તો પગે પાછો ખેંચી લીધો, બહુ વિનંતી કરી તોય મહારાજ એકના બે જ ન થયા. છેવટે ગુણાતીતાનંદ સ્વામી કીધું, મહારાજ એ બીજા ત્યાં સુધીથી આવ્યા છે માટે દર્શન આપો અને પગ લાંબો કરો. મહારાજ પગ તો લાંબો કર્યો, પછી મહારાજને કે ભેટો. મહારાજ ભેટાય ખરા પણ મહારાજ કે અમને બહુ વહમું લાગ્યું, એમ કહીને ભેટે એમાં સુખું આવે? મહારાજ આમ હિંહોરા મારે હિંહોરા, જે એમ વછરુને આવતા જ ગાય હિંહોરે ચડે એમ ભક્તને જોતા ભગવાન હિંહોરે ચડે. ઓહો મારો ભગત આવ્યો 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 આવ્યો, જે કરવા મેં એને મૃત્યુલોક ઉપર મોકલ્યો હતો એ કામને સમેટીને પૂરું કરીને આવ્યો, માટે હાલો પરમહંસો આજ આપણે આના વાજતે ગાજતે હામૈયા કરીએ, એમ ભગવાન સ્વામિનારાયણ કહે તો ભક્તો એની મોજ છે છૂટે મહાલૌકિક મોજ હોય. એવી મોજમાં દેહ છોડવો છે, ઈજ મોજમાં ભગવાનને રાજી કરવા છે એમ ભગવાનના ભક્તોને લિંગઠ ગાંઠ વાળવી એમ પરાણે પરાણે સળાઓ પાસ થઈ જાય. બે આના ઉમેર્યા, ત્રણ આના ઉમેર્યા એમ કે ધક્કો મારી દે. એ પછી ક્લાસમાં કદાચ આઠમાંથી નવમાં જાય, પણ એ કાંઈ માથું ઊંચું કરીને બે બેન્ચમાં એમાંય એક્સપેક્શન આવે ત્યારે તો ઊંધું ખોઈ જાય, કારણ કે માણ ધક્કો મારીને આગળ લઈ ગયા છે. પણ 80%, 90%, 95% આવ્યો તો હિંવારા મારતો એક ન મારતો હોય, મને પૂછે, મને પૂછે, મને પૂછે. એ મોક્ષનો પથ પણ ભક્તો એવો જ છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દઢ કરી, ઉપાસના દઢ કરી હોય, એક રોમ જેટલી કચાસ ન રહેવા દીધી હોય તો ભગવાન જ્યારે મળવાના થાય ને ત્યારે ને હિંવારા છડે, મારાને હમણાં મળે, હમણાં મળે, હમણાં મળે. અને ભક્તને હિંવારા ચડે ને ભગવાનને પણ હિંવારા ચડે, કારણ કે 90-95% લાવતો વિદ્યાર્થીને જોઈને ટીચરને પણ હિંવારા ચડે, અને ટીચરને જોઈને વિદ્યાર્થીને પણ હિંવારા ચડે. પણ ધક્કા મારીને કાઢ્યો હોય આગળ, એમાં ટીચરને જોઈને આ ઊંધું ખાલી જાય, અને એને જોઈને ટીચરે મોઢું ફેરવી જાય, બેમાંથી એકને મોજ ચડે. અને માટે જોજો વાયદે નહીં રહેતા, પશુ જેવા થઈને ધમમાં જવું છે એમ, ધક્કો મારીને આગળ વહી જવા, પણ હિંવારા ચડશે. અને બહુ સરસ વાત મહારાજ કરે, મહારાજ કે આ સત્સંગનો તો પ્રતાપ એવો છે, પશુને મોક્ષ તો થઈ જાય, એ કદાચ ધક્કો મારીને પગી જાય, પણ એમાં કાંઈ લેવાનું નહીં. મહારાજ કે એ તો શક્ય છે, પણ ભગવાનને એકાંતિક ભક્ત થવું એ કઠણ છે. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય નહીં. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કઈ એવી સમજણ હોય તેને જ કહીએ. એકાંતિક ભક્ત તો કોને કીધો? પ્રથમ કીધી સમજણ હોય એને જ એકાંતિક ભક્ત કહેવાય. કઈ સમજણ? ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ. હજુ હું બાકી રહ્યો, આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, એવી દ્રઢ જેને સમજણ હોય. પ્રેમ ભગત આ વિચાર કરે તો આખી દુનિયા પપ્પા મમ્મીની જ ભરેલી છે. એમાં એકાદા પપ્પા મમ્મી કદાચ રાગ્યા એમ હું શોખ થાય કોજી? આખું જગત પોતાના પુત્ર પરિવારનું જ ભરેલું છે, એમાં કદાચ એક રોગ્યો એમ હું ફરક પડે? એવી સમજણ દળ થાય તો એ સમજણ વાળો સુખ્યો નિત્ય રહી શકે, નહીં તો સુખ્યો રહી શકે નહીં. મહારાજ કે એવી જેને સમજણ છે એ જ ખરો ભક્ત છે. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના ધામને પામે છે. અર્ચી માર્ગે કરીને આંખનો પલકારો ન થાય તે તો મહારાજના સાનિધ્યમાં બેસી જાય છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકર ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. મહારાજ કે બે સ્વરૂપ છે, એક સ્વરૂપે કરીને મુક્તો સ્વયં ભગવાન વગેરે વગેરેને ધારી રહેલો છે, બ્રહ્મહોલ રૂપે છે, બીજા સ્વરૂપે કરીને ભગવાનની સેવામાં છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે. એ અક્ષરધામને પામ્યો મુક્ત એ પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, માને એના જેવા જ ઐશ્વર્ય ગુણ વગેરે વગેરે એના જેવા જ એને અંદર આવે છે. જેમ અક્ષર છે દિવ્ય છે, માયાના ગુણથી પર છે, માયાને બાદ પમાડી શક્તિ નથી, અખંડ છે, અછેદ્ય છે, અભેદ્ય છે, સચ્ચિદાનંદ રૂપ છે, ભક્ત પણ એક કક્ષાને જ પામી જાય છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને અક્ષરધામની વિશે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા બિરાજમાન છે. શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ સદાય બિરાજમાન છે, મારા છે ને, નહીં ત્યાં પુરુષોત્તમ ખાલી કહી દીધું તો હાલત. પણ મહારાજને આમ કહે છે લઈ જાઓ, પણ કાચાને લઈને જ જાઓ પાછા, સમજાણું? બહુ સર્વોપરી ભગવાન એટલે બહુ કળા વાપરી છે કે ગમે એમ કરીને કાચો છટકી જાવો જોઈએ, કારણ કે કાચા પોચાને લઈ જાઓ તો મોજ આવશે. અને ઘણી ફેરી નહીં, તમારે માનો 50 જણા ક્યાંક યાત્રામાં જવું છે અને નક્કી કર્યું ટોપ ટોપને લઈ જવા જ પડે, સગા સંબંધી આ તે બધા કે મારે આવું છે, મારે આવું, એ 50 કરતા વધારે થાય બીજા નંબરમાં કઈ લઈ ગયા જેવા હોય, એટલે તમે ગમે બાના કાઢો. અને ખરેખર યાત્રા 3 દાડા નો તો કે, પણ 3 દાડામાં જાય, પણ પછી નક્કી નહીં, અમને જો ગમે જાય તો 15 દી રોકાઈ જાય, ખબર છે કોઈ 3 દાડા કરતા વધારે ટાઈમ, અને આપણે 3 દાડા પાછો જ આવતું રહેવું છે, પણ તો એવી અટકળ કાંઈક મૂકી તો ઓલો ખડી જાય. એમ ઠાકોરજી છે ને, એને છે ને આજ્ઞા ઉપાસના સિદ્ધાંત બધા ટોપ થાય ને જ લઈ જવા છે, કાચા પોચા નીકળી ને લઈ જવો જ, અને એટલે એવું વળદ ને એવો ફટકો મારે કાચા પોચા બધા ખડી જાય. કાં તો ભક્તભાવથી વાત કરે એટલે મનમાં એમ થાય કે આ તો ભગત છે, તો એના કરતા આ જેને ભજન ન ભજીએ એ મને કેટલાક પડતું મૂકી દે, અથવા બીજા ત્રીજા ધામમાં ઘૂસી જાય. પોતાના ધામમાં તો મહારાજ કે ટકોરા બંધને લઈ જાવો છે, સિદ્ધાંત વાત છે ને. કુશલ કુરુભાઈ ચોખલાય મારે નહીં, હાથથી ફૂલેલા લાડુબાન જીવબા બધાને બોલાય, મહારાજ કે આ શું છે જોત જરાક. અરે મહારાજ ચોખા. મહારાજ કે ચોખા પણ કેવા હતો કે અણિયાળા મહારાજ, એક અણી પણ બુઠ્ઠી નથી. મહારાજ કે આવા અણીદાર આવા ચોખા જીદી થાશો તેદી ધામમાં લઈ જાય છે, અમે તો પૂરબિયા છીએ, રાય રાયના લેખા લેશું. મહારાજ કે એમ લઈ જાય એમ નથી, નતર આમાં તો પાછું તમે બધા હાવ કઈ જરાક મજબૂત થવાને બદલે ઢીલા થઈને જાય કે આ અરે મહારાજ તો કઈ કલ્યાણ કર્યા છે. અને મહારાજ કીડીઓને જો લઈ જાય તો આપણને તો લઈ જ જાય, એમાં હું કેવું એમ. હા શક્ય છે કીડીયું બની ને તે દાડે વળી પાછો એક ટોપરો ભૂકો વેરા ની ખાવ ખાવા મળે તો લઈ જાય, વાત અલગ છે. એવા ઢીલા વાયદે રહેતા અને હા કદાચ લઈ જાવ ભલે ઈ બાને લે, પણ આપણે તો મજબૂત જ થવું એમ. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉપાસના આજ્ઞા મેં કે કાચું કાપવું નહીં. ને આ એરપોર્ટની ઓફિસ ઉપર ઉભા રહ્યા પછી કે તમારો આ કાગળિયો નથી એવી એવું એને બાનું ન મળવું જોઈએ એમ. એને વિઝા નથી આપવી, નક્કી કર્યું છે કે વિઝા નથી આપવી, પણ સામે જીગ જીલે છે કે હું કામ વિઝા નથી આપતો, કઈ વાતની તને ખામી છે, કઈ વાતની ખોટ છે જેથી કરીને તું શીખો નથી મારી શકતો. અને સાંભળો, વિઝાની ઓફિસ ઉપર જીગ જીલી શકાય છે, તમારું બધું ક્લિયર હોય તો જીગ જીલી શકાય છે, અને પહેલાં વિઝા ન આપ્યો તો શીખો મારવો પડે છે એમ. પુરુષોત્તમ નારાયણ સામે જીગ જીલી શકાય કે હું કામ ન લઈ જાઉં, હું કારણ, કારણ તો કહો, કારણ ન ગોતીએ કે મહારાજ. એવું ભક્તજનો જીવન જીવવું કે કારણ મહારાજ ન ગોતે છે, ના ન પાડી શકે. હા સિવાય કે તમારી ઈચ્છા આવે છે કે મારે તને આયનન રાખો તો એકવાર નહીં લાખ વાર આયનન રહીશ, પણ તમે કારણ બતાવીને એમ કહેતા હોય તને અહીંયા રાખો તો એ વાત મને મંજૂર નથી. હવે આ પરાજયો તમતા જમપુરીમાં જાય છે, હું જમપુરીમાં જાઉં તમારું મોઢું જો મલકાતું હોય તો એકવાર નહીં લાખ વાર જમપુરીમાં જાય છે, પણ તમે કારણ બતાવીને મને જમપુરી મોકલવા માંગતો હોય તો હું તમને કારણ પૂછું, શું કામ મોકલવો છે. ભક્તની આટલી તૈયારી હોવી જોઈએ. આવો જે ભક્ત થાય એ ભગવાનને વરણીય બને છે અને ભગવાનના રાજીપાનો પાત્ર બને. ઠેરાવ કરવો, ઠેરાવ કરવો. અને ભક્તો જીવનની અંદર માનો કે કોઈ ખોટ રહી ગયો જેને કારણે મનમાં થાય કે મારું આમ તો કેમ કહી શકાય, હિંમત ન હારવી, ઊભા થવું, જ્યાં ગયા ત્યાંથી સવારે માની મંડી પડવું. મંડેલો ભક્ત કેટલું અંતર કાપી નાખે એનો કોઈ લિમિટ જ નથી હોતી. અરે મનમાં એમ કે આ ગાઢ કે આ સંકલ્પ કે આ દોસ્ત તો મારો જાય જ છે નો, એમ મનમાં કદાચ લિંગટ ગાંઠ વળી ગઈ હોય, પણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ને આજ્ઞા લઈને મંડશો એ પોઝિશન થશે, મનમાં એમ થશે કે ઓહો મને તો ખોટી ખોટી ભ્રમણા થઈ હતી, પણ મને તો આ વાસના કે આ સંકલ્પ કોઈ કાળે હતો જ નહીં એમ. એવો શુદ્ધ ભક્ત નિર્માણ થઈ શકે આ સત્સંગના પ્રતાપ કરી માટે મંડજો, એવા થવા માટે મંડજો. મહારાજ સ્વયં કારણ ન બતાવી શકે. બહુ અદભુત વાત બતાવે છે. એક અરચી માર્ગ છે, શ્રેષ્ઠ જે ભક્ત છે અરચી માર્ગે કરીને ભગવાનના ધામમાં જાય છે. અને ભગવાન અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિશે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદાય બિરાજમાન છે. શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ એટલે મહારાજ પોતાની જ વાત કરે છે, એ ધામ સદાયને માટે બિરાજમાન છું, મારું અનાદિનું કૃષ્ણ નામ છે. અને મારા સાધર્મને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે, તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. ત્યાં અનંત કોટી મુક્ત હોય છે, બધાએ મહારાજના જેવા ઐશ્વર્યવાન, એવા રૂપવાન, એવા એવા ગુણિયલ બધું એવું જ જણાતો હોવા છતાંય પણ મહારાજ સ્વામી છે, મુક્ત બધાએ સેવક છે, દાસ છે. અને પુરુષોત્તમ નારાયણ તો સર્વેના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરા છે. માટે આપણા સત્સંગી સર્વેને તે એમ જ નિશ્ચય કરવો જોઈએ, આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે. પણ નાશવંતને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણ લોભાવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી આદિ સર્વે પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. આ શબ્દ બહુ મહત્વનો છે. સ્ત્રી આદિક એટલે સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, દોલત, મેળી, હવેલી, રૂપિયા, ધંધો, બિઝનેસ, બધાયમાં દેહ છતે જ વાસના ટાળી નાખવી. આ શબ્દ સાંભળીને આપણે શું વિચારશું? વાત સાચી છે, આપણે એમ જ કરશું. શું વિચારીએ આપણે? વાત સાચી છે, આપણે એમ જ કરશું. દેહ છતાં જ વાસના ટાળી નાખવી છે. એમ સંકલ્પ કરે ને પાછો વર્તો તો એમ વર્તે કે હમણાં શું ઉતાવળ છે, આપણે એમ કરીને જ જાશું. પણ આપણી તિથિ વાર કાંઈ નક્કી નથી. સમજાય? ભક્તને આ વચનામૃત વાંચીને કેવો વિચાર થવો જોઈએ? અત્યારે જ આ જ ઘડીએ મારે એવું થવું છે. શી ખાતરી છે કે આ મંડપની બહાર નીકળાશે કેમ? તમને ખબર ત્રણ દાડા પહેલાની નથી ખબર? લે, અરે એક દાદા બે ઠખ કાકા હતા ઉધરાના, અને પછી અહીંયા આપણે હોસ્પિટલ લઈ ગયા ત્યાં દાદા પછી સ્વામિનારાયણ કરતા વિદાય થઈ ગયા. બોલો, આવ્યા શિબિર ભરવા અને પગ્યા મારા ધામમાં. દાદા બહુ બહુ આમ મગજવાળાનો જ ક્યારેક ક્યારેક આવતા, પછી પરણ હાથ દી અહીંથી વળાવવા પડે. પણ ભાગશાળી તો ખરા, હે ભાગશાળી તો ખરા કે નહીં? મંદિરમાં દેહ મૂક્યો, બોલો. અહીં નહીં, પાછું મંદિરમાં જ મૂક્યો. અને શિબિર 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 ઝંખના કરતા કરતા આવ્યા. એમાં ઓળી પાછું એક વચનમાં સાંભળીને પછી ગયા. બપોર પછી જ આવ્યા હતા. વચનમૂતની કથા સાંભળી, પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળી, મને એમ છે કેફ ચડી ગયો છે કે આપણે વૈયા જ જાહું એમ. અને ફોસ એનો વધારે લાગી ગયો એટલે હાસીને વિયા ગયા. ભગવાનના ભક્તની તૈયારી કેવી હોય છે? આ જ ઘડીએ આ સભા મંડપમાં મહારાજ જો તેડો આવે તો મારે કોઈ ભલામણ બાકી હોય નહીં. મહારાજ મારે એટલું કામ અધૂરું છે, મહારાજ ઓલાને ફોન કરવો પડે એમ છે, એક મોબાઈલ કરી લો પછી આવું. એટલું ભગવાનના ભક્તને અધૂરું રાખવું નહીં. પૂર્ણ આ જ ઘડીએ મહારાજ આ સેકન્ડ આવે તો કોઈને ભલામણ કરવા નથી. મહારાજ જેલા છેલ્લા જય સ્વામિનારાયણ એમ કરીને વિદાય લેવી. કોઈ દી મનમાં એમ ન માનવું કે હું નહીં હોઉં તો આમ નહીં થાય. આ બ્રહ્માંડ સર્જાણું તે દાડાના એમને હાલે જ આવે છે. આપણે નહોતા તે દાડે હાલતું હતું, આપણે છીએ ત્યારે હાલે છે, ને આપણે નહીં હોય ત્યારે પણ હાલતું જ રહેવાનું છે. એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. એમ નક્કી કરીને ભગવાનના ભક્તને અંતરથી તૈયારી રાખવી અને નિર્વાસનિક થવું. અને એમાં કોઈ ઠેકાણ લોભાવવું નહીં. સ્ત્રી આદિકની અંદર મહારાજ કે લેશ માત્ર લોભાવવું નહીં. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય. માનો મારા તો દયાળો છે એટલે તેડવા આવે, પણ આને ક્યાંક જો છેડો જોઈન્ટ હોય તો મારા તેડી વિમાનમાં નાખીને લઈ જતા હોય, પણ વચ્ચે ક્યાંક રોકાઈ જાય, ક્યાંક છેડો જોઈન્ટ હોય તો કેવા કેવા છેડા મોક્ષ બગાડી નાખે. લો, મારા એક ડોશીને તેડીને જતા હતા, પણ ડોશીને જરાક અહંકાર મારી જેવું કોઈને કૂટતા ન આવડે. બોલો, રસ્તા મારે એવી માયા રચી, એવી માયા રચી, કોઈક મરી ગયો ને એમાં કેટલી ડોસવી ભેગી થઈને કૂટતી હોય, અને આ ભગતે જરાક ડોક્યું કાઢ્યું કૂટો નવાજ આવ્યો એટલે, અને આ ડોસી જરાક ડોક્યું કાઢ્યું જરાક કૂટો નવાજ આવ્યો એટલે, અને ડોક્યું કાઢ્યું ને અને ડોસી પેલાને કૂટતા જઈ અને ડોસીના મોઢામાં શબ્દ નીકળ્યો એકે નભાઈને કૂટતા ક્યાં પૂરું આવડે છે, અને મારી કાઢ નાખી વિમાનની બહાર જાઓ કૂટવા ઉપડો. અરે એક હરિભગત જરાક અહંકારી માણસ, મને આમ આવડે મને તેમ આવડે, નીકળું પૂછડું ઘણા બધા સંકલ્પ, અને મહારાજ અંત સમાવે તેડવા આવ્યા, તેડી ગયા વિમાનમાં બેહાડ્યા. પણ મનમાં કે મહારાજ એવી કોઈની ખેતી નહીં, હું સાહ ન કરી લે, તોરી છોટો હોય કોઈ સાહ ફગે નહીં, મારી વાવણી કોઈ ફગે નહીં, મારું હાથી કોઈ ફગે નહીં, મારા બળદ કોઈ ફગે નહીં, હાથીનાળ કોઈ ફગે નહીં, આવા સંકલ્પ અહંકારના તે રસ્તા મહારાજ માયા રચી. તે એક પટેલ બિચારા હાથી જોડતા હતા, પણ હરખું હાથીના નાડતા નહોતો આવડતો, અને હાથીનાળ જેવું તેવું નાડ્યું ને પછી બળદને જોડે ને એકને જોડે ને બીજો છૂટી જાય, બીજા જોડે ને ત્રીજો છૂટી જાય. આ પોઝિશન થતી હતી. આ દ્રશ્ય પેલા ભગતે જોયું, મનમાં થયું આને માળાને પૂરું હાથીનાળે નાડતા આવડતું નથી આવું. અને મહારાજ કે પછી એને તારે મદદ કરવી ન પડે, કાઢી નાખ્યો વિમાનમાંથી બહાર. મહારાજ કે જા હાથીના નાડતો આવ્યો તું કર ખાત મૂર્ત તું, માટે લેશ માત્ર જો ક્યાંય પણ દોડ રહી ગયો તો દોડ મોક્ષ બગાડી નાખશે. મારા જેવું કોઈની બિલ્ડિંગ બાંધતા આવડે નહીં, હું પ્લાસ્ટર કરું કોઈને પ્લાસ્ટર કરતા આવડે નહીં, અને હું જેવું કટિંગ કરું કોઈને કટિંગ કરતા આવડે નહીં, બાકી હું ઓફિસ ચલાવું કોઈને ઓફિસ ચલાવતો ન આવડે, રહી જાઓ. હા, માટે મહારાજ કે મારો જે આશ્રિત તમામ જગ્યાએથી પ્રીતિને તોડી નાખે, અને જો ન તોડી શક્યો તો વચ્ચે સિદ્ધિઓ જયારે દેખાય ત્યારે લોભાઈ જાય તો તેનું મોટું વિઘન થાય, માટે સર્વે પદાર્થની વાસના ટાળીને ભગવાન ભજવા. ઇતિ વચનામૃતમ પ્રથમનું 21મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.